એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે વાત કરીશું અમેરિકન કવિતાના એક એવા મોટા ગજાના કવિની જેમનું નામ સાંભળીએ ને એટલે તરત પેલું ચિત્ર આવે. બરફ, જંગલ, પથ્થરની વાડ.
હા, ગ્રામીણ ન્યૂ ઇંગ્લેન્ડનું, રોબર્ટ ફ્રોસ્ટ.
બરાબર, રોબર્ટ ફ્રોસ્ટ. પણ શું આ ચિત્ર પૂરતું છે? એમની કવિતા તો સાદી લાગે પણ એની પાછળ ઘણું બધું છુપાયેલું છે એમ નહીં?
બિલકુલ, એમની સાદગી જ એમને તાકાત છે, પણ એમાં ઊંડાણ બહુ છે. ફ્રોસ્ટ, જેમનો જન્મ 1874માં અને અવસાન 1963માં, એટલે તમે જુઓ લગભગ 90 વર્ષ.
ઘણું લાંબુ જીવન.
હા, અને એ દરમિયાન અમેરિકા કેટલું બદલાયું, ઘોડાગાડીથી શરૂ કરીને છેક અણુયુગ સુધી, વિશ્વયુદ્ધો, મંદી, બધું જ જોયું એમણે. અને આ બધાની અસર, એમના પરિવર્તનોની ધ્રુજારી એમની કવિતામાં ઝીલાયેલી છે, ભલે ઉપરથી શાંત લાગે.
માં થોડા ઊંડા ઉતરીએ, સમજીએ કે આજે પણ એ કેમ આટલા મહત્વના છે. શરૂઆત કરીએ, ફ્રોસ્ટ આટલા અગત્યના કેમ? એટલે ચાર ચાર પુલિત્ઝર પ્રાઇઝ મળ્યા છે એ તો ખરું?
હા, ચાર પુલિત્ઝર, કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ, કેનેડીના ઉદ્ઘાટનમાં કવિતા વાંચી, આ બધું તો છે જ.
પણ એનાથી વિશેષ
એમનું ખરું મહત્વ એ સિદ્ધિઓમાં નથી એટલું, પણ એમણે જે રીતે અમેરિકન કવિતાનો ચહેરો બદલ્યો ને એમાં છે. એમની ક્રાંતિ શું હતી? એમણે કવિતાને પંડિતોના સ્ટડીરૂમમાંથી બહાર કાઢી,
સામાન્ય માણસ સુધી લઈ આવ્યા.
બિલકુલ, ખેડૂતના ઓટલા સુધી. એમણે બતાવ્યું કે ન્યૂ ઇંગ્લેન્ડના ખેડૂતની રોજિંદી સાવ સામાન્ય લાગતી ભાષામાં પણ ઊંડું કાવ્યત્વ છે, સંગીત છે, જીવનનું ડહાપણ છે. આજ પહેલો એમનો સાઉન્ડ ઓફ સેન્સનો કમાલ હતો.
ઓહ, એટલે બોલચાલની ભાષામાં કવિતા.
હા, અને એ પણ પાછું પરંપરાગત છંદના બંધારણમાં રહીને, એટલે એવું નહીં કે બધું તોડી ફોડી નાખ્યું, પરંપરા જાળવીને. પણ આધુનિક જીવનની જે વ્યથાઓ છે, એકલતા, સંબંધોની તકલીફો, શ્રદ્ધા ઓછી થવી, અસ્તિત્વના સવાલો,
એ બધાને સ્પર્શી શકાય છે.
બરાબર, એટલે જ એમની કવિતા આજે પણ આપણને પોતાની લાગે, કારણ કે આપણા બધાના અનુભવની વાત કરે છે, માનવ હોવાના મૂળભૂત અનુભવોની.
એ સમયની વાત કરીએ જેમાં ફ્રોસ્ટ લખી રહ્યા હતા, એટલે 19મી સદીનો છેલ્લો ભાગ અને 20મી સદીની શરૂઆત. અમેરિકા અને દુનિયા માટે ભારે ઉથલપાથલનો સમય હતો ને?
ચોક્કસ. એમનો કાર્યકાળ જુઓ તો પેલો ગિલ્ડેડ એજ કહેવાય ને, 19મી સદીનો અંત.
હા, જ્યાં ઉપરથી બધું ચમકતું દેખાય, પણ નીચે,
હા, નીચે ગરીબી, સામાજિક સમસ્યાઓ, ત્યાંથી શરૂ કરીને છેક શીતયુદ્ધની શરૂઆત સુધી. અને આ જ સમયમાં સાહિત્યમાં મોટો ભૂકંપ આવેલો, આધુનિકતાવાદ, મોડર્નિઝમ.
એટલે પેલું ટીએસ એલિયટ, એઝરા પાઉન્ડ જો પરંપરા તોડીને નવા પ્રયોગો કરી રહ્યા હતા.
બરાબર, પણ ફ્રોસ્ટ આ મુખ્ય ધારાના મોડર્નિસ્ટ કવિઓથી જુદા રહ્યા. એલિયટ અને પાઉન્ડ ફ્રી વર્સ, મુક્ત છંદ અને ફ્રેગમેન્ટેશન, ખંડિત શૈલી પર ભાર મૂકતા હતા. પણ ફ્રોસ્ટ એ મોટાભાગે પરંપરાગત છંદ વાપરતા,
જેમ કે બ્લેન્ક વર્સ.
હા, ખાસ કરીને બ્લેન્ક વર્સ, જે અંગ્રેજી બોલચાલની લયની બહુ જ નજીક છે, અને રોજબરોજની ભાષા, એનો ઉપયોગ કરીને એ આધુનિક સંવેદના વ્યક્ત કરતા હતા. એટલે ઘણા વિવેચકો એમને શું કહે છે ખબર છે? વેશપલટો કરેલા આધુનિકતાવાદી.
રસપ્રદ.
એટલે કે પરંપરાના વેશમાં આધુનિકતા.
હા,
પરંપરાના આવરણ નીચે જ આધુનિક જીવનનો જે ગૂંચવાળો છે, જે ડર છે, એને રજૂ કરતા.
ઇંગ્લેન્ડમાં જે થોડો સમય રહ્યા એનો પણ પ્રભાવ હશે ને?
હા, 1912 થી 1915, એ 3 વર્ષ એમના માટે બહુ નિર્ણાયક હતા. ત્યાં એડવર્ડ થોમસ જેવા જ્યોર્જિયન કવિઓને મળ્યા. ગ્રામીણ જીવન માટે બંનેનો પ્રેમ સરખો હતો. એઝરા પાઉન્ડે પણ શરૂઆતમાં થોડું પ્રોત્સાહન આપ્યું એમના પહેલા પુસ્તક અ બોયઝ વિલ માટે.
પણ પછી પાઉન્ડ સાથે સંબંધ બગડ્યો હતો ને?
હા, ફ્રોસ્ટ થોડા એકલવીર સ્વભાવના હતા. કોઈ સાહિત્યિક જૂથ કે ચળવળમાં એમને બહુ ફાવતું નહોતું, એટલે પાઉન્ડ સાથે લાંબુ ન ચાલ્યું. અને પછી યુદ્ધો, મહામંદી, એ બધા અનુભવોએ એમની કવિતામાં જે સંઘર્ષ અને અંધકારના સૂર હતા એને વધુ ઘેરા બનાવ્યા.
ચાલો હવે જરા એમના જીવન પર નજર કરીએ. પેલી સાદા ગ્રામીણ કવિની છબી છે, એની પાછળનું સત્ય શું? કારણ કે સાંભળ્યું છે કે જીવનમાં ઘણા ઉતાર ચડાવ હતા.
ખૂબ જ. જીવન જટિલ હતું અને વિરોધાભાસોથી ભરેલું. સૌથી પહેલો વિરોધાભાસ તો એ જ કે જે કવિ ન્યૂ ઇંગ્લેન્ડના પ્રતીક બની ગયા.
એમનો જન્મ ત્યાં નહોતો થયો?
ના, જન્મ થયો સેન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં. પિતા ગુજરી ગયા પછી લગભગ 11 વર્ષની ઉંમરે એ માતા અને બહેન સાથે મેસેચ્યુસેટ્સ આવ્યા અને ત્યાંથી ન્યૂ ઇંગ્લેન્ડ સાથેનો નાતો શરૂ થયો.
અચ્છા, અને ભણતરનું શું? કોલેજ ડિગ્રી વગર આટલી સફળતા?
હા, એ પણ એક વાત છે. ડાર્ટમાઉથ અને હાર્વર્ડમાં ગયા ખરા, પણ ડિગ્રી પૂરી ન કરી. કદાચ એમની સ્વતંત્ર વિચારસરણીને સંસ્થાકીય માળખું માફક ન આવ્યું હોય. શરૂઆતમાં તો કેટલાય કામ કર્યા, ખેતી, ફેક્ટરીમાં કામ, શિક્ષક, અને લગભગ 20 વર્ષ સુધી તો કોઈ ખાસ ઓળખાણ વગર કવિતા લખતા રહ્યા.
અને અંગત જીવન, એમાં પણ મુશ્કેલીઓ હતી?
એ સાચું છે. પત્ની એલિનોર વ્હાઇટ સાથેનો સંબંધ એમના જીવનનો આધારસ્તંભ હતો. પણ અંગત જીવનમાં ઘણી ટ્રેજેડીઓ આવી, ખાસ કરીને સંતાનોનું દુઃખ. 6 સંતાનો હતા એમના.
6?
હા, પણ એમાંથી 4 એમના જીવનકાળમાં જ અકાળે મૃત્યુ પામ્યા. આ જે ઊંડું દુઃખ હતું, જે સંઘર્ષ હતો, એની છાપ એમની કવિતામાં દેખાય છે, એના અંધકારમય પાસાઓમાં વારંવાર.
આટલો સંઘર્ષ, તો પછી સફળતા ક્યારે મળી આટલા વર્ષો પછી?
લગભગ 20 વર્ષના સંઘર્ષ પછી 38 વર્ષની ઉંમરે એમણે એક મોટો ફેંસલો કર્યો. ન્યૂ હેમ્પશાયરમાં એમનું જે ખેતર હતું એ વેચી દીધું અને આખા પરિવાર સાથે ઇંગ્લેન્ડ જતા રહ્યા.
ઓહ, આ તો મોટો નિર્ણય કહેવાય.
હા, અને એ જ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ત્યાં એમના પહેલા 2 કાવ્યસંગ્રહ પ્રકાશિત થયા, અ બોયઝ વિલ અને નોર્થ ઓફ બોસ્ટન. અને જ્યારે 1915માં એ અમેરિકા પાછા ફર્યા, ત્યારે જાણીતા કવિ બની ચૂક્યા હતા.
અને પછી તો સફળતા મળતી જ ગઈ. પણ પેલી વાત હતી ને, જાહેર છબી અને ખાનગી વ્યક્તિત્વ વચ્ચેના તફાવતની, એ જરા સમજાવશો?
હા, સફળતા પછી એમને ખૂબ પ્રસિદ્ધિ મળી, સન્માન મળ્યું અને એમની એક છબી બની ગઈ, પેલી સૌમ્ય, ડાયા, સફેદ વાળવાળા ખેડૂત કવિની, જે અમુક અંશે એમણે પોતે જ ઘડી હતી. પણ પછીથી જે જીવનચરિત્રો લખાયા, ખાસ કરીને લોરેન્સ થોમ્સનનું, એનાથી ખબર પડી કે આ છબી પાછળ એક બીજો માણસ પણ હતો, જે ખૂબ મહત્વાકાંક્ષી હતો, સ્પર્ધાત્મક હતો અને પોતાના અંગત અંધકાર, ઈર્ષાઓથી ઘેરાયેલો હતો, જટિલ વ્યક્તિત્વ હતો.
એટલે પેલી કેનેડીના ઉદ્ઘાટનની ઘટના પણ એ એમની જાહેર પ્રતિષ્ઠાની પરાકાષ્ઠા ગણાય.
બિલકુલ. 1961 પ્રમુખ કેનેડીનું ઉદ્ઘાટન, સૂર્યના તેજને લીધે એ કવિતા વાંચી ન શક્યા, તો સ્મૃતિમાંથી ધ ગિફ્ટ આઉટરાઇટ બોલ્યા. એ એમની જાહેર પ્રતિષ્ઠાનું શિખર હતું.
આટલું જટિલ જીવન અને વ્યક્તિત્વ, તો હવે એ મુદ્દા પર આવીએ કે એમણે અમેરિકન કવિતાને આપ્યું શું, નક્કર યોગદાન શું?
મારા મતે સૌથી મોટું યોગદાન તો પેલું સાઉન્ડ ઓફ સેન્સ, એટલે કે સાદી રોજબરોજની બોલચાલની જે લઢણ હોય, જે વાક્યરચના હોય,
એને પરંપરાગત છંદ સાથે ભેળવી દેવું.
હા, કુશળતાપૂર્વક. એમણે કવિતાને જાણે જીવંત સંવાદ બનાવી દીધી. તમે વાંચો તો લાગે કે પાત્રો ખરેખર બોલી રહ્યા છે, એમનો અવાજ, એમની ભાવનાઓ સંભળાય.
જાણે કવિતા જીવતી થઈ ગઈ, કોઈ આપણી સાથે વાત કરતું એવું લાગે.
બરાબર. બીજું, એમણે પરંપરાગત સ્વરૂપો વાપર્યા, સોનેટ, બ્લેન્ક વર્સ, પણ એની અંદર આધુનિક જીવનની જે ગૂંચવણો છે, શંકાઓ છે, ડર છે, એને વ્યક્ત કર્યા. એમની કવિતા છે ડિઝાઇન.
હા, પેલી કરોળિયાવાળી.
હા, સફેદ ફૂલ પર સફેદ કરોળિયો સફેદ પતંગિયાને મારે છે, આટલું નાનું દ્રશ્ય. પણ એના દ્વારા એ કેવો મોટો દાર્શનિક સવાલ ઉઠાવે છે કે શું આ સૃષ્ટિ પાછળ કોઈ ખરાબ ઝોમિસલ છે, અને આ બધું એકદમ ચુસ્ત સોનેટના માળખામાં.
અદ્ભુત. અને પેલી નાટ્યાત્મક કવિતાઓ, જાણે ટૂંકી વાર્તાઓ હોય કવિતામાં.
હા, એ ત્રીજું મોટું યોગદાન, નાટ્યાત્મક ગીત, ડ્રામેટિક લિરિક, અને ખાસ કરીને કથા કાવ્ય કે નાટ્યાત્મક સંવાદ, નેરેટિવ પોએમ, ડ્રામેટિક ડાયલોગ, એને એમણે ફરી જીવંત કર્યા. નોર્થ ઓફ બોસ્ટન સંગ્રહ આનો શ્રેષ્ઠ નમૂનો છે.
હોમ બ્યુરિયલ જેવી કવિતાઓ.
હા, એમાં પતિ પત્ની વચ્ચેનો સંવાદ એટલો તીવ્ર છે, એટલો સાયકોલોજીકલી સચોટ છે કે આપણને સંબંધોમાં જે અકથ્ય પીડા હોય, જે સંવાદ તૂટી જાય એનો અનુભવ થાય. અને ચોથું, ગ્રામ્ય જીવન અને પ્રકૃતિ. પણ એમની પ્રકૃતિ ખાલી સુંદર ને શાંત નથી હોતી જે રોમેન્ટિક કવિઓમાં હોય.
કેવી હોય છે એમની પ્રકૃતિ?
સુંદર તો છે જ, પણ સાથે સાથે ઉદાસીન પણ છે, ક્યારેક હિંસક, ભયાવહ પણ. એ માણસના પોતાના આંતરિક સંઘર્ષો એની એકલતાનું પ્રતિબિંબ બની જાય છે.
ચાલો હવે એમની મુખ્ય કૃતિઓ અને એના વિષયો પર થોડી વાત કરીએ. નોર્થ ઓફ બોસ્ટનથી શરૂઆત કરીએ, એણે જ ખરી ઓળખ આપીને.
હા, નોર્થ ઓફ બોસ્ટન 1914, એમાંથી જ એમનો અવાજ સ્પષ્ટ થયો. ન્યૂ ઇંગ્લેન્ડના ગ્રામીણ પાત્રોના મનોવૈજ્ઞાનિક ચિત્રો છે એમાં. પેલી મેન્ડિંગ વોલ,
હા,
સારી વાડ સારા પાડોશી બનાવે છે,
હા, એ પંક્તિ એમાં જ છે. પણ રસપ્રદ એ છે કે કવિ પોતે એના પર સવાલ ઉઠાવે છે. એ સંબંધોમાં જરૂરી અંતર અને બિનજરૂરી દિવાલો વચ્ચેનો જે તણાવ છે એ દર્શાવે છે. અને ધ ડેથ ઓફ ધ હાયર્ડ મેનમાં ઘર અને સંબંધની કેવી અનોખી વ્યાખ્યા આપી છે.
અને પેલી સૌથી પ્રખ્યાત પણ કદાચ સૌથી વધુ ખોટી રીતે સમજાયેલી કવિતા, ધ રોડ નોટ ટેકન. મોટાભાગના લોકો એને એમ સમજે છે કે બહાદુરીથી અલગ રસ્તો પસંદ કર્યો.
હા, એ માઉન્ટેન ઇન્ટરવલ 1916 સંગ્રહમાં છે. પણ કવિતા જો ધ્યાનથી વાંચીએ ને તો ખબર પડે કે કવિ ભવિષ્યમાં પોતે આ પસંદગીને કેવી રીતે રોમેન્ટિક બનાવીને રજૂ કરશે એની વાત કરી રહ્યા છે. એટલે એવું નથી કે એ રસ્તો ખરેખર ઓછો વપરાયેલો હતો.
કવિતામાં જ લખ્યું છે કે બંને રસ્તા લગભગ સરખા જ ઘસાયેલા હતા. એટલે કદાચ આ કવિતા વ્યક્તિવાદના ગુણગાન કરતા પેલી માનવ સ્વભાવની આત્મછેતરપિંડી છે ને, પોતાની પસંદગીને પાછળથી મહત્ત્વ આપવાની વૃત્તિ, એના પર વધુ પ્રકાશ પાડે છે. આ જ સંગ્રહમાં પેલી બર્ચિસ પણ છે, બહુ સુંદર કવિતા.
અને પુલિત્ઝર વિજેતા સંગ્રહો સ્ટોપિંગ બાય વુડ્સ ઓન અ સ્નોઈ ઇવનિંગ તો ખૂબ જ જાણીતી.
ન્યૂ હેમ્પશાયર 1923, જેના માટે પહેલો પુલિત્ઝર મળ્યો, એમાં છે સ્ટોપિંગ બાય વુડ્સ. કેટલી સરળ લાગે પણ કેટલી ગહન એની સંગીતાત્મકતા અને પેલી છેલ્લી પંક્તિઓ, પણ મારે વચનો પાળવાના છે અને સૂતા પહેલા માઇલો દૂર જવાનું છે.
જીવનની જવાબદારીઓ અને થાક,
હા, અને કદાચ મૃત્યુ તરફનું આકર્ષણ પણ, એ બે વચ્ચેનો જે તણાવ છે એ વ્યક્ત કરે છે. આ જ સંગ્રહમાં ફાયર એન્ડ આઈઝ જેવી નાનકડી પણ ધારદાર કવિતા છે. પછીના સંગ્રહો જેમ કે અ ફર્ધર રેન્જ 1936 અને અ વિટનેસ ટ્રી 1942, એમાં ફ્રોસ્ટ વધુ ફિલોસોફિકલ અને ક્યારેક વધુ અંધકારમય લાગે છે. ડેઝર્ટ પ્લેસીસ જેવી કવિતા વાંચો તો અંદરના ખાલીપાનો ડર લાગે.
તો મુખ્ય વિષયો ફરી એકવાર ટૂંકમાં કહીએ તો,
એકલતા, સંવાદમાં મુશ્કેલી, ગેરસમજ, સંબંધોની જટિલતા, પ્રકૃતિ સુંદર પણ અને ભયાવહ પણ, મહેનત, મૃત્યુ, પરંપરા અને બદલાવ, પસંદગી અને એના પરિણામો, ફરજ અને ઈચ્છાનો સંઘર્ષ, આ બધું જ એમની કવિતામાં ફરી ફરીને આવે છે.
સમકાલીન મોડર્નિસ્ટ કવિઓથી કઈ રીતે જુદા હતા એ વાત થઈ, પણ એમના પર કોઈનો પ્રભાવ અથવા એમણે કોઈને પ્રભાવિત કર્યા?
પ્રભાવની વાત કરીએ તો શરૂઆતમાં કદાચ જ્યોર્જિયન કવિઓ અને 19મી સદીના અમેરિકન કવિ જેમ કે એમર્સન, એમનો થોડો પ્રભાવ દેખાય. પણ ફ્રોસ્ટે બહુ જલ્દી પોતાનો રસ્તો બનાવી લીધો. અને એમના પ્રભાવની વાત કરીએ તો એ તો બહુ મોટો છે પછીની પેઢીના ઘણા કવિઓ પર, જેમ કે સીમસ હીની,
આયરિશ કવિ.
હા, એમણે ફ્રોસ્ટની બહુ જ પ્રશંસા કરી છે. પેલી વાત કે સ્થાનિક અનુભવોમાંથી વૈશ્વિક સત્ય શોધવું, એ કળા હીનીએ ફ્રોસ્ટ પાસેથી શીખી એમ કહી શકાય.
એમનો વારસો કેવો રહ્યો છે? પેલી જીવનચરિત્ર પછી થોડો વિવાદ પણ થયેલો ને.
હા, એમનો વારસો થોડો જટિલ છે. એ જીવતા હતા ત્યારે અને પછી પણ એક લોકકવિ તરીકે, અમેરિકન મૂલ્યોના પ્રતીક તરીકે બહુ લોકપ્રિય રહ્યા. પણ પછી 1966માં લોરેન્સ થોમ્સનની બાયોગ્રાફી આવી અને એમાંથી એમની એક અલગ, વધુ જટિલ અને ક્યારેક નકારાત્મક છબી સામે આવી.
કેવી નકારાત્મક છબી?
મહત્વાકાંક્ષી, ઈર્ષાળુ, ક્યારેક પોતાના પરિવાર પ્રત્યે પણ કઠોર, આવી બધી વાતો.
આ જાહેર ફ્રોસ્ટ અને વિવેચકોના ફ્રોસ્ટ વચ્ચેનો ભેદ ખરેખર રસપ્રદ છે. પણ શું આનાથી એમની કવિતાનું મૂલ્ય ઓછું થાય?
મને તો નથી લાગતું. ઉલટું આ જટિલતા જેમને વધુ રસપ્રદ બનાવે છે. એ બતાવે છે કે મહાન કલાકારો પણ આખરે તો માણસ જ હોય છે. એમની પણ નબળાઈઓ હોય, સંઘર્ષો હોય, અને એમની કવિતાઓ આજે પણ એટલા માટે જ ટકી રહી છે કારણ કે એ બહુસ્તરીય છે. એટલે કે સામાન્ય વાચક એની ઉપરની સુંદરતા, એની વાર્તાનો આનંદ લઈ શકે, પણ જે ઊંડા ઉતરે એમને એમાં છુપાયેલો વ્યંગ દેખાય, અસ્પષ્ટતા દેખાય, જીવનની કડવી વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ દેખાય. સરળ લાગે પણ વિચારતા કરી મૂકે.
ચાલો હવે એમની કેટલીક પ્રખ્યાત પંક્તિઓ યાદ કરીએ. પેલી વનમાં બે રસ્તા ફંટાયાવાળી તો લગભગ બધા જાણે છે.
હા, ધ રોડ નોટ ટેકનની છેલ્લી પંક્તિઓ. વનમાં બે રસ્તા ફંટાવા અને મેં એ રસ્તો લીધો જેના પર ઓછા પગલા હતા અને તેનાથી જ બધો ફરક પડ્યો. પણ જેમ આપણે વાત કરી, આ કદાચ બિન પરંપરાગત માર્ગ લેવાની વાત કરતા પોતાની પસંદગીને પાછળથી મહત્વ આપવાની માનવ વૃત્તિ વિશે વધુ છે.
ઓ, અને મેન્ડિંગ વોલમાંથી પેલી સારી વાળ સારા પડોશી બનાવે છે.
તો ઉલટાનું પૂછે છે, સમથિંગ ધેર ઇઝ ધેટ ડઝન્ટ લવ અ વોલ. એટલે આ પંક્તિ ખરેખર તો જોડાણ અને વિભાજન વચ્ચેનો જે શાશ્વત સંઘર્ષ છે એના પર વિચાર કરાવે છે.
અને સ્ટોપિંગ બાય વુડ્સની છેલ્લી પંક્તિઓ, એ તો જાણે જીવનનો મંત્ર બની ગઈ છે ઘણા માટે.
પણ મારે વચનો પાળવાના છે અને સૂતા પહેલા માઇલો દૂર જવાનું છે. આ પંક્તિઓ ખરેખર અદ્ભુત છે. જીવનની જવાબદારીઓ, ફરજ, અને બીજી બાજુ થાક, આરામની ઈચ્છા, કદાચ મૃત્યુની શાંતિ તરફનું ખેંચાણ પણ. આ બે વચ્ચેનો તીવ્ર સંઘર્ષ આટલી સરળતાથી કહી દીધો છે એ જ એમની શક્તિ છે.
ફ્રોસ્ટ વિશે કેટલીક ઝડપી, ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો ફટાફટ.
ચોક્કસ. એક તો ન્યૂ ઇંગ્લેન્ડના કવિ, પણ જન્મ કેલિફોર્નિયામાં. બીજું એમનું નામ કોન્ફેડરેટ જનરલ રોબર્ટ ઈ લી પરથી.
ખરેખર?
હા. ત્રીજું, યુનિવર્સિટીઓમાં ભણ્યા, ભણાવ્યું, પણ ડિગ્રી ક્યારે ન લીધી. ચોથું, શરૂઆતમાં ખૂબ સંઘર્ષ. છેક 38 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડમાં સફળતા મળી. અને પાંચમું, પેલી કેનેડીના ઉદ્ઘાટનવાળી વાદ તેજને લીધે વાંચી ન શક્યા એટલે સ્મૃતિમાંથી બોલ્યા હતા.
વાહ, આ બધી વાતો ખરેખર એમને વધુ માનવીય બનાવે છે, વધુ બહુપરિમાણીય. આટલી બધી ચર્ચા પછી એક અંતિમ વિચાર મનમાં આવે છે.
કયો વિચાર?
એ જ કે ફ્રોસ્ટ કઈ રીતે આટલા સાદા, લગભગ રોજબરોજના ગ્રામીણ દ્રશ્યો, ખેતર હોય, દિવાલ હોય, જંગલ, બરફ, આવા સામાન્ય અનુભવોનો ઉપયોગ કરીને આટલી ઊંડી, ઘણીવાર અંધકારમય અને સાર્વત્રિક માનવીય લાગણીઓ અને જટિલતાઓને આટલી અસરકારક રીતે રજૂ કરી શક્યા. એમની કવિતાની આ જે સાદગીમાં છુપાયેલી ગહનતા છે, જે બહુઅર્થીયતા છે, એ આપણને શું શીખવે છે?
હમ, કદાચ એ જ કે મોટા સત્યો ઘણીવાર નાની, સાવ સામાન્ય લાગતી વસ્તુઓ અને અનુભવોમાં જ છુપાયેલા હોય છે.
બસ એને જોવાની નજર જોઈએ.
બરાબર.
એ એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.